નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આપણે સૌએ શાર્લોટ બ્રોન્ટેની ક્લાસિક નવલકથા જેન આયર એના વિશે ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું જ છે.
હા, બિલકુલ.
અને એમાં પેલું એક પાત્ર આવે છે જે થોર્નફિલ્ડ હોલના મેડા પરની ઓરડીમાં કેદ હોય છે, પેલી પાગલ સ્ત્રી
બર્થા મેસન.
હા, એ બધાને યાદ હોય છે,
બરાબર.
પણ શું આપણે ક્યારે એવું વિચાર્યું છે કે એ સ્ત્રી કોણ હતી? એની પોતાની કોઈ કહાણી હતી ખરી?
બહુ સાચો સવાલ છે, પણ મોટાભાગના લોકો આ પૂછતા નથી. વાચકો માટે તો એક એટલે વાર્તામાં આવતો એક અવરોધ માત્ર છે.
હા, જેન અને રોચેસ્ટરના પ્રેમને રોકનારી એક વિલન જેવી,
બરાબર, એક રાક્ષસી. પણ પછી 1966માં જીન રીસ નામની એક લેખિકાએ આ આખા મૌનને તોડ્યો.
અચ્છા.
એમણે એ અવાજવિહોણા પાત્રને એક અવાજ આપ્યો. એમની નવલકથા છે વાઇડ સરગાસો સી, અને એ જ બર્થા મેસનની કહાણી છે.
અને મને લાગે છે કે આજના આપણા સંવાદનો હેતુ એ જ છે. આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે એન્ટોનેટ કોસ્વે નામની એક યુવતી
એની ઓળખ કેવી રીતે ભૂંસાઈ ગઈ અને એ બર્થા મેસન કેવી રીતે બની ગઈ.
બરાબર.
અને આ વાર્તા એક બીજો સવાલ પણ ઊભો કરે છે.
કયો?
કે આ પાગલપણ જે છે એ વારસામાં મળે છે કે પછી સમાજ દ્વારા કોઈના પર ઠોકી બેસાડવામાં આવે છે?
બહુ ઊંડો સવાલ છે.
અને આ સમજવા માટે મને લાગે છે કે જીન રીસના પોતાના જીવનને પણ જોવું પડે.
હા, લેખિકાના જીવનનો પણ પ્રભાવ હોય છે.
ચોક્કસ. એમનો જન્મ તો કેરેબિયન ટાપુ ડોમિનિકામાં થયેલો. પિતા વેલ્ચ હતા અને માતા ક્રેઓલ.
ઓ, એટલે મિશ્ર વારસો.
હા, અને એટલે જ એ પોતે બે સંસ્કૃતિઓ વચ્ચે જીવ્યા હતા. ક્યાંય સંપૂર્ણપણે ભળી ન શકવાનો જે સંઘર્ષ છે એ એમને પોતે અનુભવ્યો હતો, અને આ જ સંઘર્ષ આમ જુઓ તો એન્ટોનેટના પાત્રનો પાયો બને છે.
તો ચાલો આ સફરની શરૂઆત કરીએ. વાર્તા આપણને ક્યાં લઈ જાય છે?
આપણે જઈએ છે 1830ના દાયકાના જમૈકામાં.
અચ્છા.
ગુલામી પ્રથા હમણાં જ નાબૂદ થઈ છે અને આખા સમાજમાં એકદમ ઉથલપાથલનો માહોલ છે.
એટલે તણાવ હશે.
ખૂબ. સામાજિક અને વંશીય તણાવ ચરમસીમાએ છે, અને આવા માહોલમાં એન્ટોનેટનું બાળપણ વીતી રહ્યું છે.
અને એની પોતાની સ્થિતિ કેવી છે સમાજમાં?
એ જ તો સૌથી જટિલ વાત છે. તે શ્વેત છે પણ અંગ્રેજ નથી.
એટલે?
તે ક્રિઓલ છે, એટલે કે કેરેબિયનમાં જન્મેલા યુરોપિયન વંશજ, અને એનો પરિવાર ભૂતપૂર્વ ગુલામ માલિક હતો.
ઓ, એટલે આના કારણે તો ઘણી મુશ્કેલીઓ થતી હશે.
બહુ જ. જે નવા આઝાદ થયેલા અશ્વેત લોકો છે એમને નફરત કરે છે.
સમજી શકાય એવું છે.
અને જે ઇંગ્લેન્ડથી આવેલા શ્વેત વસાહતીઓ છે એ લોકો એમને વંશીય રીતે અશુદ્ધ ગણે છે.
એટલે ક્યાંયની ન રહી.
બરાબર. બંને દુનિયામાંથી તિરસ્કૃત, ન શાસકોમાં ન શાસિતોમાં.
આ એકલતાની ભાવનાને નવલકથામાં બહુ સરસ રીતે પકડવામાં આવી છે. મને એક વાક્ય યાદ આવે છે.
કયું?
એન્ટોનેટ પોતે કહે છે, તેઓ કહે છે કે જ્યારે મુશ્કેલી આવે ત્યારે એક થઈ જાઓ, અને શ્વેત લોકોએ એમ જ કર્યું, પણ અમે તેમનામાંના ન હતા.
વાહ, આ એક વાક્યમાં એની આખી દુનિયાનું દર્દ આવી ગયું.
બિલકુલ.
એનું બાળપણ કુલિમ્બ્રી એસ્ટેટ પર વીતે છે, જે એક સમય તો બહુ ભવ્ય હતું, હવે જર્જરિત થઈ રહ્યું છે.
હા.
અને આ ખંડેર જેવું ઘર જાણે એના પરિવારની સામાજિક સ્થિતિનું જ પ્રતીક છે. એની માતા એનેટ પણ દુઃખ અને એકલતાના ભાર નીચે ધીમે ધીમે માનસિક સંતુલન ગુમાવી રહી છે.
અને પછી પેલી ભયાનક રાત આવે છે જે એન્ટોઇનેટના જીવનનો કદાચ પહેલો અને સૌથી મોટો આઘાત બની રહે છે.
હા, ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકો એમના ઘરને, કુલિમ્બ્રી એસ્ટેટને આગ લગાવી દે છે.
હે ભગવાન.
અને એ આગમાં એના માનસિક રીતે અક્ષમ ભાઈ પિયરનું મૃત્યુ થાય છે.
ઓહ.
આ આઘાત એની માતા સહન નથી કરી શકતી અને એ સંપૂર્ણપણે પાગલ થઈ જાય છે.
આ તો બહુ જ દર્દનાક છે.
આ ખાલી એક ઘર સળગવાની ઘટના નથી, આ તો એન્ટોનેટની સુરક્ષાની ભાવના, એના અસ્તિત્વનો આધાર, બધું જ સળગી જાય છે.
એનું જીવન હંમેશા માટે બદલાઈ જાય છે.
હા, તે કહે છે, સૂર્ય ચમકી રહ્યો હતો પણ હું બદલાઈ ગઈ હતી, અને બધું જ બદલાઈ ગયું હતું. આ આઘાત એના મન પર એક ઊંડો ઘા છોડી જાય છે જે ક્યારેય રૂઝાતો નથી.
તો આ બાળપણના આઘાત સાથે મોટી થાય છે, પણ મને લાગે છે કે એના જીવનનું ખરું વિઘટન તો ત્યારે શરૂ થાય છે જ્યારે એના લગ્ન થાય છે.
બરાબર.
અને વાર્તામાં એક નવો અવાજ પ્રવેશે છે, ખરું ને?
હા, અને આ લેખિકાએ બહુ જ રસપ્રદ રીતે કર્યું છે. વાર્તાનો જે બીજો ભાગ છે એ એક અનામી અંગ્રેજ યુવકના દૃષ્ટિકોણથી કહેવાય છે.
અને એ યુવક કોણ છે?
એ બીજું કોઈ નહીં પણ જેન આયરનો રોચેસ્ટર છે.
અચ્છા.
એ ઇંગ્લેન્ડથી આવ્યો છે. એના પિતાનો બીજો દીકરો છે એટલે વારસામાં એને કંઈ મળવાનું નથી.
એટલે પૈસાની તંગી છે.
બરાબર. એટલે એના પિતાએ પૈસા માટે એના લગ્ન એન્ટોઇન સાથે ગોઠવ્યા છે, કારણ કે એન્ટોઇનને વારસામાં 30,000 પાઉન્ડની મોટી રકમ મળી છે.
ઓહ, એટલે કે આ સંબંધનો પાયો જ શોષણ પર આધારિત છે?
બિલકુલ. આ પ્રેમ નહીં પણ એક સોદો છે.
પણ શું શરૂઆતમાં પ્રેમની કોઈ શક્યતા હતી જ નહીં? શું રોચેસ્ટર સંપૂર્ણપણે લાગણીહીન હતો?
એ સારો સવાલ છે. શરૂઆતમાં એમના હનીમૂન દરમિયાન એ એન્ટોઇન્ટની સુંદરતા અને જુસ્સાથી પ્રભાવિત તો થાય છે. એક ક્ષણ માટે એવું લાગે છે કે કદાચ તેઓ એક થઈ શકશે, પણ સમસ્યા એ છે કે એની દુનિયાથી ડરી જાય છે.
કેમ?
કેરેબિયનની જે બેકાબુ પ્રકૃતિ છે, ત્યાંની સંસ્કૃતિ, લોકોનો ખુલ્લો સ્વભાવ, આ બધું એના તર્કસંગત નિયંત્રણવાળા અંગ્રેજી મન માટે ખૂબ વધારે હતું.
એટલે જે વસ્તુ એ સમજી નથી શકતો એનાથી ડરે છે.
બરાબર. અને અહીં જ બે દુનિયા વચ્ચેનો ટકરાવ એકદમ સ્પષ્ટ દેખાય છે.
યુરોપિયન તર્ક અને નિયંત્રણ
વિરુદ્ધ કેરેબિયન પ્રકૃતિ અને આધ્યાત્મિકતા.
અને આ ટકરાવમાં આગમાં ઘી હોમવાનું કામ એક પત્ર કરે છે.
હા, બરાબર. ડેનિયલ કોસવે નામનો એક વ્યક્તિ, જે એન્ટોઇનેટનો સાવકો ભાઈ હોવાનો દાવો કરે છે, એ રોચેસ્ટરને એક પત્ર લખે છે.
અને એ પત્રમાં શું હોય છે?
એ પત્રમાં એ કોસવે પરિવારના પાગલપણ અને નૈતિક પતન વિશે ઝેર ઓરકે છે. આ પત્ર રોચેસ્ટરના મનમાં જે વંશીય પૂર્વગ્રહો હતા ને,
એને મજબૂત કરી દે છે.
હા, એને ખાતરી થઈ જાય છે કે એન્ટોઇનેટ અને એનો પરિવાર ખામીયુક્ત છે.
અને આ પત્ર પછી તે એન્ટોઇનેટ સાથે જે વર્તન કરે છે એ ખરેખર બહુ જ ક્રૂર છે. એ સીધો એની ઓળખ પર હુમલો કરે છે.
હા,
તે એન્ટોઇનેટને બર્થા નામે બોલાવવાનું શરૂ કરે છે.
અને આ ખાલી નામ બદલવાની વાત નથી.
ના, આની પાછળ બહુ ઊંડી મનોવૈજ્ઞાનિક હિંસા છુપાયેલી છે.
ચોક્કસ. બર્થા એક જર્મનિક યુરોપિયન નામ છે, જ્યારે એન્ટોઇનેટ કેરેબિયન અને ફ્રેન્ચ વારસાનું સૂચક છે.
બરાબર. આ નામ બદલીને રોચેસ્ટર માત્ર એનું નામ નથી બદલી રહ્યો, પણ એની કેરેબિયન ઓળખને ભૂંસીને એના પર એક યુરોપિયન માળખું ઠોકી રહ્યો છે.
એને કાબૂમાં કરવા માટે.
હા, એને એક એવા ખાનામાં પૂરી રહ્યો છે જેને એ સમજી શકે. સાહિત્યમાં આને ધ અધરિંગ કહેવાય છે.
ધી અધરિંગ?
હા.
એ શું છે, જરા વિસ્તારથી સમજાવશો?
ધ અધરિંગ એટલે જ્યારે કોઈ શક્તિશાળી જૂથ કોઈ બીજા જૂથને પોતાનાથી અલગ, વિચિત્ર અને નીચું ગણાવે છે, ત્યારે તેમના પર અત્યાચાર કરવો સહેલો બની જાય છે.
અચ્છા, રોચેસ્ટર એન્ટોઇનેટને ધ અધર બનાવી દે છે, એક જંગલી, અતાર્કિક, પાગલ સ્ત્રી, જેથી તે પોતાની ક્રૂરતાને યોગ્ય ઠેરવી શકે.
અને એન્ટોઇનેટ આનો વિરોધ કરે છે. તે સ્પષ્ટપણે કહે છે, બર્થા મારું નામ નથી, તમે મને બીજું કોઈ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો.
પણ એની પાસે કોઈ સત્તા નથી. એનો અવાજ દબાવી દેવામાં આવે છે.
તો એ શું કરે છે?
એ સંપૂર્ણપણે હતાશ થઈને એની માર્ટિનિક દાસી ક્રિસ્ટોફિન પાસે મદદ માંગે છે.
ક્રિસ્ટોફિન?
ક્રિસ્ટોફિન આ નોવલકથાનું સૌથી મજબૂત પાત્ર છે. તે એન્ટોઇનેટની રક્ષક છે અને કેરેબિયન જ્ઞાન અને પ્રતિકારનું પ્રતીક છે.
અને એન્ટોઇને તેની પાસે શું માંગે છે?
એ તેની પાસે ઓબિયા એટલે કે એક પ્રકારના કેરેબિયન જાદુથી બનેલો લવ પોષણ માંગે છે.
પતિનો પ્રેમ પાછો મેળવવા માટે?
હા, પણ તેની અસર
ઉલટી થાય છે.
બરાબર. એ દવા પીધા પછી રોચેસ્ટર બીમાર પડે છે અને એની નફરત ચરમસીમાએ પહોંચી જાય છે.
અને પછી એ બદલો લે છે.
હા, અને એ પણ બહુ ક્રૂર રીતે. એ જાણી જોઈને નોકરાણી એમિલી સાથે સંબંધ બાંધે છે, એ પણ એવી રીતે કે એન્ટોઇનેટ બાજુના રૂમમાંથી બધું સાંભળી શકે.
આ તો માનસિક અત્યાચારની હદ છે.
આ વિશ્વાસઘાત એન્ટોઇનેટના મન પર છેલ્લો પ્રહાર કરે છે. એ ભાંગી પડે છે.
અને ત્યારે ક્રિસ્ટોફિન શું કરે છે?
અહીં ક્રિસ્ટોફિન ફરીથી રોચેસ્ટરનો સામનો કરે છે. એ રોચેસ્ટરને પડકારે છે. તેનામાં સૂરજની ગરમી છે. તમે અહીં તેના ઘરે આવ્યા છો, તે તમારા ઘરે ભીખ માંગવા નથી આવી.
વાહ.
એ સ્પષ્ટપણે કહે છે કે એન્ટોઇનેટના દુઃખ માટે તું જવાબદાર છે, પણ અંગ્રેજી કાયદા મુજબ પતિ તરીકે રોચેસ્ટર પાસે સંપૂર્ણ સત્તા છે. ક્રિસ્ટોફિનની નૈતિક દલીલો એની સત્તા સામે હારી જાય છે.
અને આ રીતે એક જીવતી જાગતી જુસ્સાદાર સ્ત્રીને વ્યવસ્થિત રીતે તોડી પાડવામાં આવે છે,
એની ઓળખ છીનવી લેવામાં આવે છે
અને એના પર પાગલનું લેબલ લગાડી દેવામાં આવે છે.
હા, અને રોચેસ્ટર તેને કેદી તરીકે ઇંગ્લેન્ડ લઈ જવાનો નિર્ણય કરે છે.
અને અહીંથી વાર્તાનો અંતિમ અને સૌથી દર્દનાક ભાગ શરૂ થાય છે.
બરાબર. હવે કેરેબિયનનો સૂરજ, રંગો અને જીવનથી ધબકતી પ્રકૃતિ બધું પાછળ છૂટી ગયું છે. હવે છે ઇંગ્લેન્ડના થોર્નફિલ્ડ હોલની ઠંડી, ભીની અને અંધારી મેડી,
જ્યાં એન્ટોનેટ કેદ છે. તે આ જગ્યાને કાર્ડબોર્ડની દુનિયા કહે છે.
કેટલું સચોટ રૂપક છે.
હા, કાર્ડબોર્ડ, નકલી, બેરંગ, નિર્જીવ. એની પોતાની દુનિયા જે રંગો અને ગરમીથી ભરેલી હતી એનાથી તદ્દન વિપરીત.
અને અહીં એનું પાગલ પણ ખીલે છે. પણ શું એ ખરેખર પાગલપણ છે?
એ જ તો સવાલ છે.
એનું કહેવાતું પાગલપણ કોઈ વારસાગત બીમારી નથી, પણ એના પર થયેલા અત્યાચારનું, એની સંસ્કૃતિ અને ઓળખથી એને વિખૂટી પાડવાનું સીધું પરિણામ છે.
એની યાદો વિખરાઈ ગઈ છે.
હા, તે અરીસામાં પોતાને જુએ છે તો એને કોઈ અજાણી સ્ત્રી દેખાય છે. એ સમય અને વાસ્તવિકતાથી વિમુખ થઈ ગઈ છે.
એને ફક્ત કેરેબિયનના લાલ અને લીલા રંગો, સૂર્યની ગરમી, ફૂલોની સુગંધ,
એ બધું જ એની છીનવાઈ ગયેલી દુનિયાનું પ્રતીક છે.
મને એક દ્રશ્ય યાદ આવે છે. એ વરસાદને જોતી વખતે વિચારે છે, હું અહીં પહેલા પણ આવી છું.
હા, આ વાક્ય એની માનસિક સ્થિતિને કેટલી સચોટ રીતે વ્યક્ત કરે છે.
અને નવલકથાનો અંત
ખૂબ જ શક્તિશાળી છે. એન્ટોનેટ આગનું એક સપનું જુએ છે.
આગનું સપનું?
હા, એ સપનામાં થોર્નફિલ્ડ હોલ સળગી રહ્યો છે. એને એનો લાલ ડ્રેસ યાદ આવે છે, જે એના કેરેબિયન જુસ્સાનું પ્રતીક છે. અને એ સપના પછી એને અચાનક સ્પષ્ટતા મળે છે.
એના છેલ્લા શબ્દો શું છે?
એના છેલ્લા શબ્દો છે, હવે મને ખબર પડી કે મને અહીં શા માટે લાવવામાં આવી છે અને મારે શું કરવાનું છે.
આ શું સૂચવે છે? આનો અર્થ શું થાય?
આ સૂચવે છે કે તે થોર્નફિલ્ડ હોલને આગ લગાડશે. અને આ આગ એની હતાશાનું નહીં, પણ એના વિદ્રોહનું અંતિમ કૃત્ય છે. જો એની દુનિયાને બાળી નાખવામાં આવી હતી તો એ પણ આ નકલી કાર્ડબોર્ડની દુનિયાને બાળી નાખશે.
અને આ રીતે જીન રીસ તેની વાર્તાને જેન આયર સાથે જોડી દે છે.
હા, પણ હવે એ આગનો અર્થ તદ્દન બદલાઈ જાય છે. એ પાગલપણોનું કૃત્ય નથી, પણ મુક્તિનું કૃત્ય બની જાય છે.
વાહ, આ પુસ્તક વાંચ્યા પછી જેન આયર અને ખાસ કરીને રોચેસ્ટરને જોવાની દ્રષ્ટિ એ તો કાયમ માટે બદલાઈ જાય છે.
બિલકુલ.
તે હવે કોઈ રોમેન્ટિક હીરો નથી લાગતો.
ના, પણ એક જટિલ, પૂર્વગ્રહથી ભરેલો અને ક્રૂર વ્યક્તિ દેખાય છે, જે પોતે પણ વસાહતી અને પિતૃસત્તાક વ્યવસ્થાનો શિકાર પણ છે અને સાધન પણ.
સાચી વાત. આ નવલકથા આપણને શીખવે છે કે દરેક વાર્તાની હંમેશા એક બીજી બાજુ હોય છે.
અને એની મુખ્ય થીમ્સ પણ એકદમ સ્પષ્ટ છે. વસાહતવાદ કેવી રીતે સ્થાનિક સંસ્કૃતિનો નાશ કરે છે, પિતૃસત્તા કેવી રીતે સ્ત્રીઓની ઓળખ છીનવી લે છે,
અને કેવી રીતે સત્તામાં રહેલા લોકો પોતાના અત્યાચારને યોગ્ય ઠેરાવવા માટે પાગલ જેવા લેબલનો ઉપયોગ કરે છે.
બરાબર.
અંતે આ વાર્તા સત્તા અને પૂર્વગ્રહ કેવી રીતે એક જીવંત માનવ આત્માનો નાશ કરી શકે છે તેની એક દર્દનાક ગાથા છે.
અને એ પણ યાદ અપાવે છે કે ઇતિહાસમાં જેમના અવાજ દબાવી દેવામાં આવ્યા છે તે દરેક પાત્ર પાછળ એક કહાણી છુપાયેલી હોય છે, જેને સાંભળવી અને સમજવી જરૂરી છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.